ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलम् साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् देव सर्वज्ञम् निर्ग्रंथो गुरुमंगलम् मंगलम् वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्र महोवंदे तत्वलोचनदायकम् प्रभु तत्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 21 जुलाई 2013 श्रीमद् राजचंद्र वचनामृतची क्रमवार पत्र स्वाध्याय पत्रांक 679 नो आपनो स्वाध्याय चालू छे। सर्वजीवोने एटले सामान्य मनुष्यों ने ज्ञानी अज्ञानी नी वाणी नो भेद समझावो कठण छे। ए वात यथार्थ छे केम के कंईक शुष्क ज्ञानी शीखी लईने ज्ञानीना जेवो उपदेश करे एटले तेमा वचननुं समतुल्यपणो जोयाथी शुष्क ज्ञानीने पण सामान्य मनुष्यो ज्ञानी माने मंद दशावान मुमुक्षु जीवो पण तेवा वचनथी भ्रांति पामे पण उत्कृष्ट दशावान मुमुक्षु पुरुष शुष्क ज्ञानीनी वाणी ज्ञानीनी वाणी जेवी शब्दे जोई प्राये भ्रांति पामवा योग्य नथी केम के शुष्क ज्ञानीनी वाणीमां आशये ज्ञानीनी वाणीनी तुलना होती नथी। अहीं गए वक्ते आपणे विचार्युं हतुं के बन्नेनी वाणी होय परंतु सामान्य मुमुक्षुने आ भ्रांतिनुं कारण छे पण उत्कृष्ट दशावान मुमुक्ष एने आवी भ्रांति न थाय प्राये ए भ्रांति पामवाने योग्य नथी। जो आपणी मुमुक्षुता सबळ होय मजबूत होय तो आपणने भ्रांतिनो कोई कारण नथी। कारण के शुष्क ज्ञानीनी वाणीमां आशये ज्ञानीनी वाणीनी तुलना होती नथी। जे आशय छे शब्दनी साथेनी कोई वात नथी पण शब्द पाछळनो जे मर्म छे जे भाव छे जे आशय छे ए अज्ञानी અને જ્ઞાનીની વાણીમાં જમીન આસમાનનું અંતર છે। એ કહે છે હવે આગળ જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ આત્માર્થ ઉપદેશક અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે। શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી। સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી. કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. આ આશયની તુલના કેવી રીતે કરવી, આશયની તુલના કેવી રીતે થાય, જ્ઞાનીની વાણીના લક્ષણો કયા, બહુ સરસ બહુ સૂક્ષ્મતાથી વાત છે. ખૂબ ગંભીરતાપૂર્વક આપણે વિચારવું જોઈએ, એક એક વાતને બરોબર લક્ષમાં લેવી જોઈએ. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આ પહેલો ગુણ, પહેલું લક્ષણ. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ. જ્ઞાની જે કંઈ વાત કહે એમાં બીજી વાર વાત કહે અથવા બીજા સ્થળે વાત કહે તો એમાં કોઈ તફાવત હોય નહીં, કોઈ વિરોધ ન હોય. અત્યારે કંઈ કહ્યું, કાલે કંઈ કહ્યું, આજે કંઈ કહ્યું, પછી કંઈ કહેશે, એકને કંઈ કહ્યું, બીજાને કંઈ કહ્યું, આ બધું અજ્ઞાનીની વાણીના લક્ષણો છે. અવિરોધપણું એ જ્ઞાનીની વાણી છે. કોઈ પણ હોય, કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ સમય હોય, પણ જ્ઞાનીની વાણીની વાતમાં જે સાતત્ય છે એ એમ જ રહે છે, એમાં કોઈ ભેદ આવતો નથી. આત્માર્થ ઉપદેશક બીજું લક્ષણ. જ્ઞાનીની વાણીમાં એ જે કંઈ વાત કરે એમાં કેવળ આત્માર્થ ઉપદેશક એટલે જગતના જેવો પોતાના નિજ સ્વરૂપને પામે, આત્માને પામે. આત્માર્થ શું છે એની જ વાત, એનો જ ઉપદેશ એની વાણીનો સૂર એ હોય છે. શબ્દ ગમે તે હોય પણ એનો સૂર એનો લય એક જ છે, આત્માર્થ. આત્માર્થ એટલે આત્માને ઓળખવો, આત્માને આરાધવો અને આત્માને પામવો. આત્મા જેમ છે તેમ તેને જાણવો, તેને પામવો અને તેમાં સ્થિત થવું, આ આત્માર્થ. તો જ્ઞાનીની વાણીના ઉપદેશનો એક જ સૂર, એક જ મંત્ર, એક જ સૂત્ર, આત્માર્થ. આત્માર્થ સિવાય એને કંઈ એની અંદર બીજો લક્ષ્ય નથી. અને આ વાણી ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષો ઓળખી લે છે, કારણ કે એનું એક લક્ષણ પણ એ જ છે. કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. આ મુમુક્ષુ પણ આ છે, એને આત્માર્થ સિવાય બીજું કોઈ કામ નથી. જગતની કોઈ લોપ ચિંતા એની અંદર મુમુક્ષુને જરાય રસ નથી. લૌકિક કાર્યો, લૌકિક વાતો, લૌકિક મહાત્મ્ય એમાં પણ મુમુક્ષુને રસ નથી. એટલે એ જ્ઞાનીની વાણીને પકડે છે કે જે કેવળ આત્માનો ઉપદેશ આપે છે. જેટલો સમય ઉપદેશ આપે, ભગવાન મહાવીરનો કેવડી કાળ 30 વર્ષ હતો અને ઋષભદેવજીનો 1 લાખ પૂર્વ હતો, અને સિમંદર સ્વામી ઉપદેશ આપે છે મુનિ સુવ્રત સ્વામીના સમયથી એમનો કેવડી પર્યાય શરૂ થયો છે અને આવતી 24મી અંદર 12મા તીર્થંકર સુધી રહેશે, એમની આ જે ઉપદેશની ધારા સતત ચાલી રહી છે તેમાં આત્માર્થ સિવાય બીજી વાત હોય? જગતના જુદા જુદા વિષયો, જાદુ મંત્રને ખેલને આ ને તેને, ક્યારેક કાંઈ ને ક્યારેક કાંઈ ને, વિવિધ વિષયોનું ચાપલ્ય એ જ્ઞાનીનું લક્ષણ નથી. જ્ઞાની કેવળ આત્માર્થની વાત કરે, આ બીજું લક્ષણ. આત્માર્થ ઉપદેશક. ત્રીજું લક્ષણ જ્ઞાનીની વાણીનો, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. એકને એક વાત આવે તો એની અંદર એના અર્થનું નિરૂપણ, કે વસ્તુ સાંભળી તો હવે એને કેવી રીતે ઘટાવવી, એનો આશય શું, મહાત્મ્ય શું. તીર્થંકરના વાણી, ગીતાર્થ ગુરુવરોના વચનો, ગણધરોના વચનો, એના વાક્યો, એનો સાચો અર્થ શું, સાચી સમજણ શું, કેવી રીતે લેવાય. તો આ જ્ઞાનીની વાણીમાં આ અપૂર્વ અર્થનું નિરૂપણ થાય, કે જે અર્થઘટન, જે સમજણ મુમુક્ષુના આત્માર્થને હિતકારી હોય. ત્યાં કેવળ બુદ્ધિવાદ ન હોય, બુદ્ધિના ચમકારા ન હોય, તર્ક વિતર્ક એ ન હોય. જ્ઞાનીની વાતમાં તો અપૂર્વ અર્થ નીકળે. જે વાત પરમાત્માએ કીધી છે એમાં જે સામાન્ય શબ્દથી અર્થ ન સમજાય, આપણને શબ્દથી અર્થ ન પકડાય, પણ ગુરુગમથી પકડાય.
પાવે નહીં ગુરુગમ બિના એહી અનાદિ સ્થિત.
અનાદિની આ રીત છે, આ સ્થિતિ છે ભાઈ, કે જે કંઈ સાહિત્ય છે, વાંગ્મય છે, શાસ્ત્રો છે, લખાણ છે, ભાષા છે, એ બધું જ છે, પણ ગુરુગમ વિના એ સમજાય નહીં. નહીં તો અવળો અર્થ લે, વિપરીત અર્થ લે, બુદ્ધિવાદમાં પડે તો અહમમાં સ્વચ્છંદને કારણે વાતનું વસ્તુનું સ્વરૂપ જે યથાર્થ છે તે ન સમજાય, પણ જે ન હોય એવું ઉલટું સમજાય કે જે એને હિતકારી પણ નથી. તો જ્ઞાનીનું આ લક્ષણ છે કે જ્ઞાની જ્યારે કોઈ પણ શાસ્ત્રની વાત કરે, તીર્થંકરની દેશનાની વાત કરે, ગણધરો રચિત આગમોની વાત કરે, ત્યારે એના અપૂર્વ અર્થ જગતના જીવોને સમજાવે કે આની પાછળનો આશય શું છે, અપૂર્વતા શું છે. આ જે કંઈ શબ્દ છે એ શબ્દનો સીધો અર્થ માનીએ છીએ તેવો નથી, ડિક્શનરીનો અર્થ નથી, ભાષાનો અર્થ નથી, પણ એની પાછળ રહેલો જે વાચ્યાર્થ નહીં પણ પરમાર્થ. વાચ્યાર્થ એટલે જેવું શબ્દ વાંચીએ એવો અર્થ કરીએ, પણ પરમાર્થ એટલે શું લખ્યું છે એની પાછળનો હેતુ શું છે એ પકડવો. તે કોઈ પણ વાત વાંચીએ, સાંભળીએ, તો એના અર્થઘટનના ચાર પ્રકાર છે. એક તો લખ્યું વંચાય, સિમ્પલ રીડિંગ, રીડ ધ લાઇન, વાંચો તમે એમાં શું લખ્યું છે એ કહો, એમાં કયો શબ્દ છે એ બોલો. તો પહેલી વસ્તુ, આ સામાન્ય જીવો, બાળ બુદ્ધિના જીવો, સ્કૂલમાં જઈએ, પ્રાથમિક શાળામાં જઈએ, છોકરો વાંચતા શીખે તો એનો ટીચર એને શું શીખડાવે, જે લખ્યું છે એ બરોબર વાંચ. ધીસ એ પ્રાઇમરી રીડિંગ, લખ્યું છે એ વાંચ, એથી આગળ વધે. રીડ ધ લાઇન, રીડ બિટવીન ધ લાઇન્સ. તું આખું પેરેગ્રાફ વાંચી ગયો, હવે એની અંદર એ શું કહેવા માગે છે. બિટવીન ધ લાઇન્સ, બિટવીન ધ લાઇન્સ એટલે એની અંદર કંઈક અર્થ છુપાયેલો છે, કંઈક રહસ્ય સમાયેલું છે, એ જો. તો રીડ ધ લાઇન ઇઝ ધ પ્રાઇમરી થિંગ, રીડ બિટવીન ધ લાઇન્સ એ આગળની સ્ટેજ, હવે એની એપ્લિકેશન ઓફ માઇન્ડ છે, હવે એની બુદ્ધિ છે. હવે માત્ર વાંચતો નથી પણ વાંચવા પાછળ એનું અર્થઘટન કરતો જાય છે. ત્રીજી વાત આવે છે, એથી આગળ છે, બુદ્ધિમાન છે, વિચારશીલ છે, એ કહે છે રીડ બિહાઇન્ડ ધ લાઇન્સ. આ લખ્યું છે, વકીલની નોટિસ આવે અથવા નોટિસનો જવાબ આવે તો એ સાદે સાદું ન વંચાય, લાઇન વાંચવાથી કંઈ પકડાય નહીં, પણ એની અંદર કહે છે રીડ બિહાઇન્ડ ધ લાઇન્સ. ભાઈ આ કરાર લખ્યો છે એની પાછળ શું છે એનું પકડાય છે તને, જો આની અંદર સહી કરીશ તો કાંડા કપાઈ જશે. રીડ બિહાઇન્ડ ધ લાઇન્સ, આ લખે છે કાંઈ અને આનું અર્થઘટન કાંઈ થશે, માટે તું આ લખાણ પાછળનો હેતુ, આની પાછળનો ઉદ્દેશ, આની પાછળનો આશય પકડવાનો પ્રયત્ન કર. સૂક્ષ્મતા, ઉપયોગને વધારે સૂક્ષ્મ બનાવવો, રીડ બિહાઇન્ડ ધ લાઇન્સ. આ બધા જે હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના વકીલો, ન્યાયાધીશો, એ બધાની પાસે જ એક દસ્તાવેજ હોય છે, પણ એ ઉપરની ભૂમિકાની અંદર એ દસ્તાવેજનું એવું અર્થઘટન કાઢીને એની અંદર એવી પ્રકારની વાત મૂકે છે, ધે રીડ બિહાઇન્ડ ધ લાઇન્સ, સાહેબ આની પાછળનો હેતુ આ છે. એથી આગળ અધ્યાત્મની અંદર આ સંસારની વાત થઈ, આ સંસારમાં સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા આપણે. રીડ ધ લાઇન, આ કેજીમાં હતા. રીડ બિટવીન ધ લાઇન્સ, આ કોલેજમાં આવ્યા. વ્યવહાર જગતમાં રીડ બિહાઇન્ડ ધ લાઇન્સ, આ એની આખી આંટેઘૂંટીમાં આવ્યા, બુદ્ધિવાદમાં આવ્યા, તર્કવાદમાં આવ્યા. પણ અધ્યાત્મ જગત તો જુદું જ કહે છે ભાઈ, રીડ બિયોન્ડ ધ લાઇન્સ. આ જે લખ્યું છે, કીધું છે, ભલે કહ્યું, આ તો કહેવા માટે આ સિવાય કોઈ ભાષા હતી નહીં, આ સિવાય કોઈ શબ્દો હતા નહીં, આ સિવાય બીજું કોઈ માધ્યમ છે નહીં. પણ જ્ઞાનીને આ જ કહેવું છે. જ્યારે ને ત્યારે જ્ઞાનીને આત્મા, આત્માને આત્મા જ ગાવો છે, પછી શબ્દમાં આત્મા હોય કે ન હોય. પણ સાહેબ આમાં ક્યાંય આત્મા લખ્યો નથી, ભલે લખ્યો નથી. યુ રીડ બિયોન્ડ ધ લાઇન્સ, જે લખ્યું છે એની પાછળ જા. લખનારાને પકડ, એ શું કહેવા માંગે છે? બોલનારાને પકડ, એ શું કહેવા માંગે છે? આ બિયોન્ડ સુધીની દ્રષ્ટિ, આ સાધકની દ્રષ્ટિ, આ મુમુક્ષુની દ્રષ્ટિ, આ જ્ઞાનીની દ્રષ્ટિ, આ જ્ઞાનીને સાંભળનારની દ્રષ્ટિ, મુમુક્ષુની દ્રષ્ટિ, એ માત્ર શબ્દને નથી પકડતો, શબ્દની પાછળ રહેલો અલ્ટિમેટ એઇમ, ઉદ્દેશ એનો જે છે કેનારનો, એનું હૃદય વાંચે છે. એ શબ્દ નથી વાંચતો. કૃપાળુ દેવના પત્રો વાંચવાથી કૃપાળુ દેવનું અંતઃકરણ વંચાય, એ ગમે તે શબ્દના રૂપમાં હોય. વાત આ જ છે. અને આ જ્યારે આપણને દ્રષ્ટિ સંપન્ન થાય, આ મુમુક્ષુની દ્રષ્ટિ, આ સાધકની દ્રષ્ટિ, જ્યાં ત્યાંથી પણ એને આત્માને જ ઓળખવો છે, આત્માને જ જાણવો છે. આ સિવાય બીજી એક પણ બાબતમાં એને રસ નથી. આવું સરસ કીધું ને, આવું દાખલો દીધો ને, આવું ભાષણ કર્યું ને, આવી એની ભાષણનો ભભકો હોય, એમાં મુમુક્ષુ પ્રભાવિત થાય નહીં. મૂળ વાત આવી કે નહીં, રણકાર આત્માનો હતો કે નહીં, રણકાર સ્વરૂપની વાતનો હતો કે નહીં, આ મુમુક્ષુની દ્રષ્ટિ છે. એનો અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર, અપૂર્વ અર્થ એટલા માટે કહ્યું કે જે ભાષામાં આગમો લખાયા છે એ આપણે નહીં સમજી શકીએ, પરંતુ જ્ઞાની પુરુષ એ માગધી ભાષામાં લખાયા, પાલી ભાષામાં લખાયા, કે એ ગ્રંથો સંસ્કૃતમાં લખાયા, પરંતુ જ્ઞાની પુરુષ જે તે સમયે જે તે યુગની અંદર એની સામે રહેલા જે મુમુક્ષુઓ છે એને આ ભાષામાં અપૂર્વ અર્થ શું છે એ સમજાવે છે. હજારો વર્ષ પૂર્વે કહેલા મહાત્માઓએ કહેલી વાતનો અર્થ શું છે, એટલે જાણવા યોગ્ય સૂત્ર શું છે, જાણવા યોગ્ય સિદ્ધાંત શું છે, સમજવા યોગ્ય તત્વ શું છે, તત્વદ્રષ્ટિ કરાવે છે, શબ્દદ્રષ્ટિ નહીં. સામાન્ય મુમુક્ષુ શબ્દદ્રષ્ટિની અંદર પ્રભાવિત થઈ જાય છે, પરંતુ તત્વદ્રષ્ટિ જ્ઞાની કરાવે કે આ આ ગમે તે ભાષામાં આ ગાથા લખી છે, પણ આની પાછળનું તત્વ આ છે. અને તત્વ હંમેશા, ભાષા ગમે તેટલી બદલાય તો તત્વ એક જ હોય છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. ત્રણેય કાળમાં પરમાર્થનો પંથ એક જ છે, એનું સ્વરૂપ પણ એક જ છે. ત્રણ કાળ જે તત્વમાં કોઈ મતભેદ ન થાય, ફેરફાર ન થાય, આ તત્વ છે, આ સત છે. જ્ઞાની સતને સમજાવે છે, શબ્દની પાર જઈને સમજાવે છે, અપૂર્વ અર્થનું નિરૂપણ કરે છે. અને મુમુક્ષુની દ્રષ્ટિ પણ એ જ હોવી જોઈએ, એટલે અર્થને પકડી અને જ્ઞાની અજ્ઞાનીનો નિર્ણય કરે. અને ચોથું લક્ષણ જ્ઞાનીની વાતનું, પેલું લક્ષણ પૂર્વાપર અવિરોધ, બીજું લક્ષણ આત્માર્થ ઉપદેશક, ત્રીજું લક્ષણ અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર, ચોથું લક્ષણ અનુભવ સહિત હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. જ્ઞાનીની વાત અનુભવની છે, કલ્પનાની નથી, મતે કલ્પના નથી, અનુમાન નથી, માન્યતા નથી, આગ્રહ નથી. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જ્ઞાની કહે છે અને એ પોતે જે અનુભવ્યું છે તે કહે છે. એણે અનુભવ્યું નથી એ કહેતા નથી.
તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે હજેણે અનુભવ્યું.
એનું જ માનો જેણે એ વાત જે કહે છે એને અનુભવી છે. કૃપાળુ દેવ લખે, અમે જે લખ્યું છે એ આ અનુભવ વાણી છે. અરે એણે તો ત્યાં સુધી લખ્યું કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, આ કોઈ અભિમાનથી નથી લખ્યું, અનુભવથી કહીએ છીએ. આપણે તો ન ઓળખી શકીએ, જ્ઞાનીને ન ઓળખી શકીએ, પરંતુ એણે કહ્યું. હવે આપણે ચર્ચા કરવી છે, હવે આપણે શંકા કરવી છે. એ કહે છે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ અને આ અમારો અંતર અનુભવ છે, અંતર અનુભવ છે. કોઈ બાહ્ય અભિમાનથી અમે આ કંઈ કહેતા નથી. જગતના જીવોની કરુણા આવે છે, જગતના જીવો દુઃખથી મુક્ત થાય, કર્મથી છૂટે અને આ ભવ પરિભ્રમણનો એનો અંત આવે. આવી નિષ્કામ કરુણા જેની, ઋષભદેવથી મહાવીર સુધી બધા તીર્થંકરોની જે કરુણા છે, એ કરુણાનો અવતાર આ કહે છે.
કેવળ કરુણા મૂર્તિ છો, દિન બંધુ દિનનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ.
આ મારા પ્રભુનું ઓળખાણ છે. કેવળ કરુણામૂર્તિ છે, નિષ્કારણ કરુણાનો અવતાર છે. એની જે જે વાત હશે તે મારા એકાંત હિતને માટે, મારા કેવળ કલ્યાણ માટે છે, એ સિવાય બીજો કોઈ હેતુ જેનો નથી. એવા કરુણાના સાગર, કરુણાના સિંધુ, અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર. તમારી એક જ ઓળખાણ છે, જગત જીવો ઉપર તમારી કરુણા અમાપ છે. તો કે છે કે આવી અનુભવ સહિત એની વાણી છે. શંકા કરીશમાં આપણને આ ભૂમિકામાં ન પકડાય. અજ્ઞાન અવસ્થામાં કર્મથી મલિન છીએ, ચિત્તની મલિનતા છે, અંતઃકરણની અંદર પણ હજી કેટલાય કસાયો પડેલા છે. જ્યાં સુધી સ્વશુદ્ધિ થઈ નથી ત્યાં સુધી આ જ્ઞાનીના વચનો પણ ઝીલી શકાય એવી આપણી પાત્રતા રહી નથી, બનાવવાની છે.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.
પાત્રતા વિના નહીં સમજાય અધ્યાત્મની વાતો, અગમ નિગમની વાતો છે પ્રભુ. આ રૂપી પદાર્થની વાત નથી કે હાથમાં દેખાડી દઈએ, આ તો ચૈતન્યની વાત છે, અરૂપીની છે, અમૂર્ત છે, અદ્રશ્ય છે. પાત્રતા જોશે એની, જીલવા માટેની પાત્રતા જોશે. એટલે કહે છે કે એની વાણી અનુભવ સહિત છે. જ્ઞાનીની વાણીમાં તું નિશંકિત થજે, ક્યારે શંકા કરીશ માં. આપણી મર્યાદા ઘણી છે, એના આધાર ઉપર જ્ઞાનીની વાણીનું મૂલ્યાંકન કરવું નહીં. શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી, તથારૂપ એટલે આવા એકેય ગુણ નથી, પૂર્વાપર અવિરોધ પણ નથી, આત્માર્થનો ઉપદેશક પણ નથી, અપૂર્વ અર્થનું નિરૂપણ પણ એમાં હોય નહીં. ક્યારેક કંઈ અર્થ કરે, ક્યારેક કંઈક અર્થ કરે, ક્યારેક કંઈક અર્થ કરે, એનું કંઈ ઠેકાણું નહીં. અને એની વાણીમાં અનુભવ તો હોતો જ નથી. એ વાત તો કલ્પનાના આધાર ઉપર કરે. એટલે કે છે, સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી, કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી, અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. આ એનું લક્ષણ. પૂર્વાપર અવિરોધ ન આવે જ, ન થાય, બની જ શકે નહીં, વિરોધ જ આવે, કારણ કે એને અનુભવ નથી. એટલે જ્યારે જ્યારે વાત કરે, ઠામ ઠામ એટલે જે જે ઠેકાણે વાત કરે, જે જે સમયે વાત કરે, એ બધી કલ્પનાથી કહે. ક્યાંક એક ને એક વાત આ રીતે, ક્યાંક ક્યાંક બીજી રીતે કહે, ક્યાંક ત્રીજી રીતે કહે, જેવો ઓડિયન્સ અને જેવું એનું પેમેન્ટ, એના આધાર ઉપર કરે. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્ક જ્ઞાની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જો આ વાત કૃપા દે તો પછી સાહેબ, જ્ઞાની અને અજ્ઞાનીની વાણી ખબર જ ન પડે. આવી વસ્તુનું કોને ખબર પડે? અમે તો જ્ઞાની નથી. તો જ્ઞાની નથી એટલે અમને જ્ઞાની નથી એટલે અમને ખબર ન પડે. આવી એક વાત ચારે બાજુ આ કહેવાતા ગુરુઓ મગજમાં એવા ભૂસા ભરાવી દે કે આપણે કોણ જ્ઞાનીની વાણીનું પરીક્ષણ કરનાર, આપણે કોણ જ્ઞાની અજ્ઞાનના ભેદ કરનાર, એમ કરીને મુમુક્ષુને પાંગડો દીનહીન લાચાર બનાવે ને કે સત્વહીન બનાવે. કેમ? એ સિદ્ધ સમાન છે. કેમ મુમુક્ષુ ન જાણે? કૃપાળુ દેવ એક એવો પુરુષ છે કે જેણે મુમુક્ષુને ભગવાન જેવો ગણ્યો છે. કેમ તને ખબર ન પડે? તને ખબર પડે. સદગુરુની કસોટી કરનાર આપણે કોણ? તે તું નહીં તે કોણ બીજો? તું જ કર, કલ્યાણ તારે કરવું છે, એના માર્ગે તારે ચાલવું છે. તું જો પરીક્ષા ન કરી શકે, તું જો કસોટી ન કરી શકે, તો તું તો આંધળે આંધળાની અંદર જેમ અનુકરણ કરે એમ ભટકાઈને ખીણમાં પડીશ, અનંત સંસારમાં રખડી મરીશ. કરી શકે છે કોણ? તો કે છે ઉત્કૃષ્ટ મુમુક્ષુ. ઉત્કૃષ્ટ મુમુક્ષુને આ પરીક્ષણ થાય છે. જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ પકડાય છે, અને અજ્ઞાની ગમે તેવો ચડિયાતો હોય, બોલવામાં, ભાષણમાં, વાણીમાં, ભેદમાં, આડંબરમાં, મહિમાની અંદર, ઠાઠમાઠમાં, તો પણ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે કે આ મહાત્મા છે અને આ નથી. કેમ કે એક પણ બહારનો વૈભવ એને પકડવો નથી, એને તો પકડવો છે પૂર્વાપર અવિરોધપણું, આત્માર્થનું ઉપદેશકપણું, અપૂર્વ અર્થનું નિરૂપણ, અને આની વાતમાં અનુભવનો ક્યાંય રણકો છે? યશોવિજયજી મહારાજ 12.5 વર્ષ કાશીમાં અભ્યાસ કર્યા હતા, અને અભ્યાસ કરતા પહેલા વારાણસીના ગંગાના તીરે 3 દિવસ સુધી માં સરસ્વતી દેવીની સાધના કરી હતી, અને સરસ્વતી પ્રસન્ન થયા કે તું મને પેલા પ્રસન્ન થા મારા ઉપર, તો જ હું આ આખો અભ્યાસમાં જઉં. 12.5 વર્ષની સાધના છે. અને કહે છે કે સરસ્વતી એને પ્રસન્ન થયા સાક્ષાત, અને એ કહે છે હું તારા હૈયામાં બેસું છું, જા. આવું કર્યા પછી તમામ શાસ્ત્રોના સમુદ્રને એણે મંથન કરી નાખ્યો. આવો જબરજસ્ત શબ્દનો સ્વામી, પણ હજુ આત્મદર્શન થતું નથી. શબ્દમાં કંઈ ખામી નથી, એક શાસ્ત્ર, એક દર્શન, એક મત બાકી નથી, પારંગત છે. એને બધા જ વાદ વિવાદમાં એ સર્વશ્રેષ્ઠ વિજય થયા છે અધ્યાત્મ જગતોની અંદર, પણ આત્મદર્શનની અનુભૂતિ થતી નથી. અને એને મળે છે આનંદઘન. કાંઈ ભયણા નથી આનંદઘનને, આનંદનો અ લખતા નથી આવડતું. આવો આનંદગણ એને વાત કરે છે આત્માની, અને યશોવિજયજી એના ચરણમાં પડી જાય છે. અનુભવીની વાણી, અને આ સાચો જિજ્ઞાસુ હતો, મુમુક્ષુ હતો. યશોવિજયજીમાં તીવ્ર ચંખના હતી, ઉત્કૃષ્ટતા હતી મુમુક્ષુતાની. આત્મા પામવો હતો તો એને આનંદગણમાં આત્મા જોયો. વિવેકાનંદ નરેન્દ્રને સત્યનું દર્શન કરવું હતું તો દેવેન્દ્રનાથ ઠાકોર, બ્રહ્મ સમાજના કેશવચંદ્ર સેન આવી જબરજસ્ત વિભૂતિઓ સાથે ચર્ચા કરી, પણ સત્યનું દર્શન થયું નહીં. પરંતુ રામકૃષ્ણ પરમહંસ અનક્ષર, અભણ, નિરક્ષર જેને કહીએ, એની પાસે જતા કે જે હા બેટા ઈશ્વર છે, સત્યનું દર્શન કરાયું છે. રામકૃષ્ણની વાણીમાં અનુભવનો રણકો છે, આનંદ ગંધની વાણીમાં આનંદ ગંધ બોલી રહ્યા છે. એમ કૃપાળુદેવની વાણીની અંદર કેવળ આત્મા, આત્માને આત્મા બોલે છે. જેણે જેણે એને જોયા, જેણે જેણે એને સાંભળ્યા, જેણે જેણે એને વાંચ્યા, એમાંથી એને કેવળ એક જ ધ્વનિ, આત્મા, આત્મા, આત્મા. એમણે એમના એક પત્રમાં લખ્યું છે કે અમારા જીવનનો ધ્વનિ કેવળ આત્મા છે. અમે દેહ ધારણ કર્યો છે, પણ દેહ ધારણ કરવા પાછળનો અમારો જે ધ્વનિ છે એ આત્મા છે. અમારા જીવનનો સૂર આત્મા છે. આ અનુભવયુક્ત વાણી એ કહે છે, એ ઓળખાણ મુમુક્ષુને થઈ શકે છે જો મુમુક્ષુની સાચી જિજ્ઞાસા હોય તો. ધર્મ કેવા ખાતર કરવો છે, કરવા ખાતર કરવો છે, ગામને બતાડવા ખાતર કરવો છે, તો આ એકે વાત ઊભી રહેતી નથી. પણ મારે આત્મા પામવો છે, આવી તીવ્ર જિજ્ઞાસા છે જેને, માત્ર મોક્ષ અભિલાષ એવી સંવિગ્નપણું જેના જીવનની અંદર ઉત્પન્ન થયું છે કે ભાઈ આ મનુષ્ય દેહની અંદર જ આ પરમ તત્વ હોય તો મારે એની અનુભૂતિ કરવી છે, મારે જાણવું છે, એની શ્રદ્ધા થાય મરતા પહેલા. નિશંક થઈને હું જાઉં કે હું શરીર નથી, આત્મા છું, દેહાતીત છું, પરિપર છું. ભલે હું શરીરના બધા વ્યવહારો કરું, શરીરથી જ જીવું છું, પણ આ બધું જૂઠ અસત છે. અંદર રહેલો જ્ઞાયક, ચિદ્રૂપ, ચૈતન્ય સ્વરૂપ એવો હું છું, જેવો કૃપાળુએ કહ્યો છે તેવો. આ બધી સ્થિતિ, પરિસ્થિતિ, સંગ, સંયોગ અને સંબંધ એનાથી હું પર છું. આવું સમત્વ જીવનની અંદર આવે, આ મુમુક્ષુતાની તીવ્રતા ન હોય તો શાસ્ત્રો ગમે તેવા હોય આપણને કાંઈ ઉપકારી થાય નહીં. એટલે કૃપાળુદેવ મહત્વનું સૂત્ર આપે છે કે આ ભેદ બહુ કઠિન છે, જ્ઞાનીને અજ્ઞાનીને ઓળખવાનો ભેદ ઘણો કઠિન છે, પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને તેનું ઓળખાણ થવા યોગ્ય છે. તો આપણે મુમુક્ષુતા દ્રઢ કરવી પડશે, નિર્મળ કરવી પડશે, શુદ્ધ કરવી પડશે. જ્ઞાની પુરુષને તો સહજ ભાવે તેનું ઓળખાણ છે, કેમ કે પોતે ભાન સહિત છે. જ્ઞાનીને કોઈ તકલીફ નથી થતી અજ્ઞાનીને ઓળખવામાં, અને ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં એમ સહેજે તે જાણે છે. જ્ઞાની તો બીજા જાણીને, બીજા જ્ઞાનીને તરત જ ઓળખી લે કે ભાઈ આ જો પોતે ભાન સહિત છે, આ ભાન સહિત ન હોય તો આવો ઉપદેશ એ આપી શકે નહીં, આવો આશય કહી શકે નહીં. પણ મુમુક્ષુ પણ આ જાણી શકે છે, અદ્ભુત વાત છે. એટલે કૃપાળુદેવે લખ્યું, એક જગ્યાએ, બે જગ્યાએ લખ્યું છે કે તમે અમારી કસોટી કરજો, એમાં અમે રાજી છીએ. ધર્મ જેની પાસેથી પામવો, એ ધર્મ પામ્યાની ચોકસાઈ કરવી. અને આજે એવું ભવંડર ઊભું કરી દીધું છે કે તારે કોઈ દિવસ કોઈની પરીક્ષા કરવી નહીં, કરનાર તું કોણ? અને પછી બધાને મજા આવી જાય, હા આપણે કોણ, આપણે તો દીન, હીન, લાચાર, મર પર ભ્રમણમાં. તું છો આત્મા, તું મુમુક્ષુ છો, તું ઓળખાણ ન કરતો કોણ કરશે? અને એને કારણે ગમે તેના ધતિંગ ચાલે છે. અને જગતના જીવો આવું ભરમાયા કરે છે. ખોટો આખો જન્મારો વ્યર્થ જાય છે. જે અવસર મળ્યો છે એ ગુમાવી દઈએ છે. કારણ કે જીવને એમ થાય કે હા હું તો આમાં કાંઈ ન કરી શકું. અને બીજું એક એવી વાત ખોટી મગજમાં ઘુસાડી દે કે એનાથી દોષ થાય, એનાથી પાપમાં પડાય. વાહ, પોતાના કલ્યાણ માટે વિચારવું એ જો પાપ હોય તો પુણ્ય શું? મારે કેનાથી મારું કલ્યાણ થશે એ વિચારવું એ જો પાપ હોય, એની હું પરીક્ષા કરું એ પાપ હોય, તો પછી મારું કલ્યાણ કેવી રીતે થાય? આવા આવા એટલા ભ્રમિત ચારે બાજુ ભ્રમજાળ ચલાવી દે અને કોઈ સામે આમ ચૂંકે ચા કરી શકે નહીં. જેમ કલેક્ટરની સામે કોઈ બોલી ન શકે, મિનિસ્ટરની સામે કોઈ બોલી ન શકે, પછી ગમે તેવો નાલાયક હોય તોય સાહેબ ન ચાલે. અધ્યાત્મની અંદર આ ન ચાલે. જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ જેને સમજાયો છે તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સેજે સમજાવવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ કેમ કરી શકે? બાકી સામાન્ય જીવોને અથવા મંદ દશા અને મધ્યમ દશાના મુમુક્ષુને શુષ્ક જ્ઞાનીના વચનો સાદ્રશ્યપણે જોવામાં આવ્યાથી બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. કોને? મંદ દશાના અને મધ્યમ દશાના. જો શબ્દ પકડજો, મંદ દશાના અને મધ્યમ બંનેને આવી ભ્રાંતિ થવાનો સંભવ છે. બંને તણાઈ જશે, ખેંચાઈ જશે, પ્રભાવમાં આવી જશે. જ્ઞાની અજ્ઞાનીનો ભેદ કરી શકશે નહીં, એટલે એને જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ કરતા પણ આવડશે નહીં, અને આને જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એક કે છે, મંદ દશા અને મધ્યમ દશાના મુમુક્ષુને શુષ્ક જ્ઞાનીના વચનો સાદૃશ્યપણે જોવામાં આવ્યાથી એને એમ થાય કે હા કેવા સરસ મજાના વચનો છે. બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી. કોને નથી? ઉત્કૃષ્ટ મુમુક્ષુને. કરવાનું શું? આપણી મુમુક્ષુતાને ઉત્કૃષ્ટ કરવાની. મુમુક્ષુતાને ઉત્કૃષ્ટ કરવી હોય તો મુમુક્ષુતાના લક્ષણો શું છે એનો વિચાર કરવો જોઈએ. મુમુક્ષુતા સેનાથી ઉત્પન્ન થાય? મુમુક્ષુતા સેનાથી વર્ધમાન થાય? મુમુક્ષુતા સેનાથી નિર્મળ થાય? મુમુક્ષુતા સેનાથી દ્રઢ થાય? આ બધો અભ્યાસ કરવો પડે. એ આખો વિષય છે, પછી ક્યારેક લઈશું. અને કૃપાળુદેવે જુદા જુદા પત્રોમાં આ જ બધા પોઈન્ટ હું બોલ્યો એ આપ્યા છે. આ બધા જ મુદ્દા આપ્યા છે. મુમુક્ષુતાને ઉત્કૃષ્ટ કરો. આપણી સાધના શું? આપણી આરાધના શું? આપણી મુમુક્ષુતાને ઉત્કૃષ્ટ બનાવવી. તે જો મંદ દશા કે મધ્યમ દશામાં આપણે રહીશું તો આપણને જ્ઞાનીને અજ્ઞાનીનો ભેદ સમજાશે નહીં અને ભ્રાંતિમાં પડવાની પૂરેપૂરી સંભાવના છે. તો મુમુક્ષુ તરીકે મરશું તોય ખાડે જશું. જો મધ્યમમાં રહ્યા તો ગમે નહીં, વાત ગમે નહીં, આકરી લાગે, પરંતુ છૂટકો નથી. જ્ઞાનીના વચનના આધાર ઉપર આપણે આ વાત ચાલે છે. આમાં કંઈ કોઈનો વ્યક્તિગત અભિપ્રાય નથી કે કોઈની વ્યક્તિગત ટીકા પણ નથી. જગત તો જેમ ચાલે છે એમ ચાલે છે. સૌ પોતપોતાના ખેલ ખેલા કરે છે. જીવને તો પોતાનું કામ કાઢવાનું છે. આ સંસારમાં તો નાટક છે. સંસાર આખો ચાલ્યા કરે, બધાની ચિંતા તું ક્યાં કરીશ? તારું કામ તો આ સંસાર માયાથી ભરપૂર છે, એમાંથી બરોબર તું જાગૃત રહીને તારો માર્ગ કાઢી લે, તારું કામ કાઢી લે. અનંત કાળથી તું આમાં અખડાયો છું, ફસાયો છું, અથડાયો છું, કૂટાયો છું, પીટાયો છું, નીકળી જા આમાંથી. જુદા જુદા લાલચ છે, પ્રલોભન છે, આકર્ષણ છે, ધમકીઓ પણ છે, તું એમાંથી બહાર નીકળ. આમ થશે ને તેમ થશે ને, કોઈ એમ કે અમે આમ કરીએ તો અમારા ગુરુ એમ કીધું છે કે આમ થશે, તારા આટલા ભાવ વધી જાય. અરે થવા દે, બધા સંભાળશે ગુરુ, આપણે કાંઈ લેવા દેવા નથી. તું આમાંથી બહાર નીકળ, મુમુક્ષુ થઈને બહાર નીકળ. સાચી મુમુક્ષુતાને રોકનાર કોઈ નથી. અને ઉત્કૃષ્ટ મુમુક્ષુ થયો હોય તો એને તરતો હોય એને રોકનાર કોઈ નથી. અદ્ભુત વાત છે. કૃપાળુ દેવની તો કૃપા અને કરુણાનો કોઈ માપ નથી. એ કહે છે કેમ કે જ્ઞાનીના વચનોનું પરીક્ષાનું બળ તેને વિશેષપણે પ્રાપ્ત થયું છે. કોને? ઉત્કૃષ્ટ મુમુક્ષુને. એને ખબર છે, ભલે ને લોકો ગમે તે કહે, કોઈના કહેવાથી કોઈને જ્ઞાની માની લેવો નહીં. આ પહેલામાં પહેલું, કોઈના કહેવાથી ન માની લેવો, વાંચવાથી ન માની લેવો. છાપા વાંચ્યા, ઓહો કેટલું ગામ ભેગું થયું હતું. ચર્ચિલ બહુ વિદ્વાન હતા. ચર્ચિલનું મહાસભામાં એનું સન્માન કરવાનું હતું એટલે એરપોર્ટથી એને મહાસભા સુધી લઈ જવા માટે રસ્તાની બંને બાજુ લાખો લોકો ઊભા હતા એનું અભિવાદન કરવા માટે થઈને. એટલે ચર્ચિલની સાથે ઓલો તેડવા આવ્યો તો યજમાન એને કીધું કે સાહેબ જુઓ આપનો કેવો પ્રભાવ છે, કે કેટલું માણસ ભેગું થયું છે, કે આ તમારું નામથી બહુમાન. ચર્ચિલે હસતા હસતા કીધું કે લોકો છે આ તો, આટલું ભેગું થયું છે, પણ કાલ તમે એમ કહો કે મને આ ચોકમાં ફાંસી આપવાની છે તો આનાથી ચાર ગણું માણસ આવશે. ગામને શું, તમાશાને તેડું ન હોય. એટલે ક્યાંક એમ કહો કે અહીંયા આટલું હતું ને અહીંયા આમ હતું ને અહીંયા તેમ હતું ને, ફલાણો આવ્યો હતો ને ઢીકણો આવ્યો હતો ને. અરે કેટલી જગ્યાએ તો મહારાજ સાહેબ મહાન છે, કાં તો કોલો મિનિસ્ટર આવ્યો હતો, એટલા ગામનો ઉતાર એની હાજરીમાં આવ્યો અને એને કારણે આ મહાન છે. આ નથી ઓળખતા આપણે આ મિનિસ્ટરોને, અને એ આવ્યો એટલે મહારાજ સાહેબ મહાન છે. અને મહારાજ સાહેબોએ આ પ્રયોગ શરૂ કરી દીધો. પોલીસ કમિશનર આવ્યા હતા એને સાંભળવા, એને સાંભળવા ઓલો મિનિસ્ટર, તો આ જગતનું દેશનું કેટલું કલ્યાણ થઈ જાય જો ખરેખર આ બધા સંતના શિષ્ય હોય તો. પણ આ તો જેવો ગુરુ એવા છે, કાંઈ કોઈની વાત કરવા જેવું નથી. સરસ પ્રશ્ન છે કે જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ ઉત્કૃષ્ટ મુમુક્ષુને વિશેષપણે સ્થિર થયું છે. અહીંયા સુધીની વાત આપણે આજે અહીંયા પૂરી કરીએ છીએ. એટલા માટે કે આવતીકાલ સંબંધી જરા બે વાત કહેવાની છે. આજથી આ શ્રાવણ અષાઢ મહિનાની ચાતુર્દશી છે. આજે આ ચાતુર્માસ શરૂ થાય છે. તમામ ધર્મોની અંદર અધ્યાત્મ જે છે, અધ્યાત્મ ભારતવર્ષ સિવાય આ ક્યાંય જોવા નહીં મળે કે ચાતુર્માસ એટલે આરાધનાનું પર્વ, વર્ષાવાસ. તમામ સંતો, સાધુઓ, સંન્યાસીઓ, ઋષિઓ, મુનિઓ, ગુરુજનો બધા ચાર મહિના માટે એક જગ્યાએ સ્થિર થાય અને ચાતુર્માસની આરાધનાના કાર્યક્રમો શરૂ થાય. ચાર મહિના આરાધના કરવાની. વર્ષાકાળની અંદર જ્યારે ચારે બાજુ કુદરતનું કામ ચાલતું હોય, વર્ષાને કારણે જીવજંતુઓ પણ બધા જે છુપાયા હોય એ બધા બહાર નીકળતા હોય, એ સૃષ્ટિમાં હરતા ફરતા હોય, ત્યારે આપણે આપણી પ્રવૃત્તિને વિરામ આપી અને આપણા ચેતન તત્વને શોધવાનું. બહુ સરસ. જૈન સિવાયના જે ઈશ્વરને માને છે, દેવની શ્રદ્ધા ઉપર જેના ધર્મો છે, એમાં એને કહે છે આ દેવપોઢી એકાદશી. ભગવાન સૂઈ ગયા આવે ક્યાં સુધી? સૂશે આખું ચાતુર્માસ પૂરું થાય ત્યાં સુધી, પછી કાર્તક મહિને ભગવાન ઉઠશે. ધર્મની આરાધના કરવી છે અને દેવ સૂઈ ગયા છે, પણ અદ્ભુત કોણ સમજે અને કોણ સમજાવે? દેવ સૂઈ ગયા છે કે અમે સૂઈ જાય છીએ? અત્યાર સુધી તમે જાગતા હતા અને તમે સંસારની આરાધના કરતા હતા ત્યાં સુધી અમારે તમારું ધ્યાન રાખવું પડે. હવે તમે જ્યારે ધર્મની આરાધના કરશો ત્યારે તમે જ તમારું ધ્યાન રાખજો. હવે અમે ચાર મહિના નિરાતે સૂઈ જાય છે, કારણ કૃપાળુ દેવ કહે છે હવે આત્મા જેવો કોઈ દેવ, તારા દેવને જગાડ. આઠ મહિના જે સૂતો હતો આત્માનો દેવ, આઠ મહિના સૂતો હતો, આ ચાર મહિના આત્મદેવ જાગૃત રહેવો જોઈએ. આત્મદેવને તું જગાડ. ઓલો દેવ સૂઈ ગયો છે, એ કહે છે હવે મારું કામ, હવે તારું તું સંભાળ. તો આપણે જાગતા થવાનું છે, જાગતા રહેવાનું છે. ચાતુર્માસની આરાધના છે, આવતીકાલે ગુરુ પૂર્ણિમાનું પર્વ છે. જેમ આ દેવનો કન્સેપ્ટ છે એવો જ કહ્યો છે કે ભાઈ અમારું તત્વ, દેવોનું તત્વ, અમે જે કહ્યું છે ઐશ્વર્ય તત્વ છે એ તને સમજમાં એ ન આવે, પરંતુ એને સમજવા માટે એક ગુરુઓની પરંપરા છે. ગુરુ વિના જ્ઞાન નહીં મળે, બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં. અજ્ઞાની અજ્ઞાનથી જ્ઞાન ન મેળવી શકે, ગુરુનો સહારો છે. બુઝી ચહત જો પ્યાસ કો હૈ બુઝન કીરી પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત પાયા કી એ બાત હૈ નિજ ચંદન કો છોડ પીછે લાગ સત પુરુષ કે તો સબ બંધન તોડ. અદ્ભુત વાત કૃપાળુદેવે ખંભાતના મુમુક્ષુને કીધી કે બુઝી ચહત જો પ્યાસ કો, તને ખરેખર બુઝાવાની, સમાવાની, આત્મામાં સ્થિર થવાની ચાહત છે, પ્યાસ લાગી છે, બુઝાવવી છે, તો એક જ ઉપાય છે, ગુરુગમ બિના એની થાય. પીછે લાગ સત્પુરુષ કે આરાધના કર, ગુરુથી વાત સમજાશે. અગમ નિગમના તત્વો આપણી મતિથી, આપણા આગ્રહથી, આપણી માન્યતાથી અને આપણી આ વિષય કષાયુક્ત બુદ્ધિથી નહીં સમજાય. વિષય કષાય સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. અંતિમ સંદેશમાં કૃપાળુએ કરુણાથી કીધું કે આપણી મતિના યોગ વિષય કસાઈથી જોડાયેલા છે, મલિન થયેલા છે, એટલે આ વસ્તુ હોવા છતાં પકડાશે નહીં, સમજાશે નહીં. પરિણામની વિષમતા, પરિણામ જે આવવું છે, આવવું જોઈએ છે, તે આવશે નહીં. અને એને આવો યોગ મળ્યો, અધ્યાત્મ દેશમાં જન્મ થયો, મનુષ્ય તરીકે જન્મ્યો, એને વિતરાગનું શાસન મળ્યું, નિર્ગ્રંથ ગુરુ મળ્યા, સત્શાસ્ત્રનો યોગ થયો, અધ્યાત્મ દર્શન એના હાથમાં આવ્યો અને એને કંઈક પોતાનું કલ્યાણ કરવાની ઝંખના જાગી, આવો યોગ ફરી નહીં મળે.
અવતાર માનવીનો ફરીને નહીં મળે, ભવ પાર પામવાનો અવસર નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે.
નહીં મળે ભાઈ, ખૂબ વિચાર કરજે. તો ગુરુ પૂર્ણિમાનું પર્વ છે, ગુરુ મેળા કે નહીં, ગુરુ મેળા. આવો રાજચંદ્ર જેવો ગુરુ, પરમ જ્ઞાની અને પરમાત્મા સ્વરૂપ, અને એને આપેલો સાક્ષાત બોધ, કેતો તો ને કેતીની વાત નથી, આ તો એણે સ્વયં સ્વહસ્તે લખેલો બોધ છે. જે વાત છે એ એણે લખેલી છે. આવો ગુરુ નહીં મળે. સંગાથ રાજગુરુનો ફરીને નહીં મળે. કદાચ અવતાર મળશે તો પાછો ગુરુ ગોતવા જવો પડશે. માટે ગુરુ પણ મળ્યા છે, મુમુક્ષુતા પણ મળી છે, અવસર બરોબર પ્રાપ્ત થયો છે, તો ચાતુર્માસના પર્વની અંદર આરાધનામાં પ્રવેશ કરીએ. સ્વાધ્યાય કર્યો, 12 મહિના સુધી કર્યો, કરીએ છીએ, પણ ચાતુર્માસમાં થોડી આરાધના કરીએ. આરાધના સ્વાધ્યાય સાધના વિના વાંજ્યો છે. એ સ્વાધ્યાયને સાધનામાં પલટાવવું જોઈએ. જે જે સાંભળ્યું એનું જીવનની અંદર હવે દોષ નિરસન થાય અને આત્મગુણોની પ્રાપ્તિ થાય માટે એનો માર્ગ છે, એ માર્ગ છે સંયમનો. ઘણી ઘણી વાત આવે પણ એક જ માર્ગ, વિતરાગ દર્શનમાં એક જ શબ્દ, સંયમ. જીવનમાં સંયમની વૃદ્ધિ કરો. ઇન્દ્રિયોના વિષયો અનંત છે, મનની કલ્પનાઓ અનંત છે, ઈચ્છાઓ અનંત છે. ઈચ્છા, તૃષ્ણા, વાસના, અભિલાષા અનંત છે. આ મનનો વેપાર પણ રોકો રોકાય નહીં. અને ઇન્દ્રિયોના વેપારમાં પણ જગત નાનું પડે, ટૂંકું પડે, એવો ઇન્દ્રિયોના વિષયોના વાસનાનો વેપાર છે, આ મનની તૃષ્ણાનો વેપાર છે. આમાંથી જીવ જકડાયો છે, સપડાયો છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે તું સંયમના માર્ગે આવો, વ્રતનો, તપનો, જપનો, કંઈક સંયમ કરો. વ્રત, જપ, તપ, નિયમ લ્યો, કંઈક સંકલ્પ કરો જીવનની અંદર. જે ચીલા ચાલુ એમ નેમ અંકુશ વિના ચાલે છે એ જીવનને થોડી મર્યાદા આપો, થોડા નિયમોની અંદર એ જીવનને બાંધો. ઇન્દ્રિયોના વિષયને બેફામ નહીં જવા દઈએ, કંઈને કંઈ પ્રકારનો સંકલ્પ કરીએ. ગુરુ પૂર્ણિમાના પર્વની અંદર સૌથી મહત્વનું છે ગુરુનું પૂજન. એ ગુરુનું પૂજન આપણે આવતીકાલે અહીંયા પંચવિધ પ્રકારથી કરીશું, દર્શનથી કરીશું, વંદનથી કરીશું, પૂજનથી કરીશું, પણ એની અંદર એક અર્પણ છે, અર્ચનથી કરીશું, પણ અર્પણથી કરવું પડે. પાંચ પ્રકારની વિધિ શાસ્ત્રોની અંદર હરિભદ્ર સુરી મહારાજે કહ્યું છે કે મુમુક્ષુએ પોતાની યોગ્યતા અને ભવિતવ્યતા વધારવા માટે આ ગુરુની ઉપાસના, ગુરુ તત્વની પૂજન કરવું. એ પંચવિધ, દર્શન, વંદન, પૂજન, અર્પણ અને અર્ચન. અર્ચન એટલે આરતી, તો દર્શન એટલે સ્તુતિ અને સ્તોત્ર, પૂજન એટલે પ્રભુના ચિત્રપટનું, પાદુકાનું, મૂર્તિનું જ્યાં હોય એના અંગનું પૂજન, અર્પણ, કંઈને કંઈ અર્પણ કરીએ આપણી જે શ્રદ્ધા છે પ્રભુને. એ પણ એ અર્પણની અંદર બે ભાગ છે, એક દ્રવ્ય અર્પણ કરવું અને બીજો ભાવ અર્પણ કરવા. દ્રવ્યથી જે કંઈ આપણી શક્તિ હશે આપણે અર્પણ કરીશું, પૂજા એમનેમ ન થાય, પરંતુ સંકલ્પ કરીશું, ભાવથી સંકલ્પ અર્પણ કરીશું કે આ આખો ચાતુર્માસમાં, ચાર મહિનાની આરાધનામાં કોઈને કોઈ એક બે નિયમ એવા કે મારા જીવનમાં સતત તારું સ્મરણ રહે, કે હું રોજ આમ કરતો હતો હવે આ નહીં કરવાનો, કેમ, મેં ગુરુ પાસે સંકલ્પ કર્યો છે, આ મારો સંકલ્પ છે. હું આરાધક બહેનો છું, નાનો એવો નિયમ, ચાલો કંઈ નહીં તો મારે આ જે કાંઈ આરાધના ચાલે છે મંદિરની અંદર એ આરાધના ચાર મહિનાની અંદર એક આરાધના ચૂકવી નહીં, ન પ્રતિક્રમણ ચૂકવું, ન ભક્તામર ચૂકવું, ન કલ્યાણ મંદિર, ન આત્મસિદ્ધિ. 15 દિવસે એ વારો આવે છે, 8 વાર આવશે તો મારી આરાધનાનો સંકલ્પ છે, કંઈ નહીં હોય તો પ્રતિક્રમણનો સંકલ્પ છે. પ્રભુ પાપથી પાછા વળવાનું છે તો હું પ્રતિક્રમણ તો નહીં ચૂકું, 12 મહિના તો મારાથી થતું નથી, પણ ચાતુર્માસની અંદર એક પણ પ્રતિક્રમણ મારું નહીં થાય. જે એડજસ્ટમેન્ટ કરવું હશે એ કરીશ, પ્રવૃત્તિનું, ધંધાનું, વેપારનું, નોકરીનું, ઘરનું, જે થતું હશે એ થશે. રાત્રિ ભોજન નિષેધ બહુ કરું છું, કંઈક સંયમ રાખવું જો આમાં નિયમ લઈ શકાય તો રાત્રિ ભોજન નિષેધ. પછી કઈ ને કઈ પ્રકારની રોજ એક માળા કરવી છે. ચાતુર્માસની અંદર કોઈ 14ની અંદર કોઈ એકાસણું કરવું છે, કોઈ આયંબિલ કરવું છે, કોઈ ઉપવાસ તપ કરવું છે, જપ કરવો છે કે આટલા જપ મારે પૂરા કરવા છે, સર્જાત્મ સ્વરૂપની આટલી માળાઓ કરવી છે, આટલા મંત્ર કરવા છે. કોઈ પણ પ્રકારનો કોઈ આગ્રહ નથી, પણ કોઈ પણ પ્રકારનો એક નિયમની અંદર આપણે આવવું. મિનિમમ પ્રભુનું પૂજન કરીએ એમને એમ ન કરવું, આરાધનાના સંકલ્પ સાથે ગુરુ પૂજા થાય. આ તો ગુરુ પૂજા કરીએ એવોને એવો, જેવો 4 મહિના 8 મહિના હતો એવો 4 મહિના રહીએ, કોરો ધાકડ જેવો, આ ગુરુ પૂજન નથી. જો ગુરુની પૂજન કરવું છે તો ગુરુને અર્પણ થવું પડશે. એવા પરમ ગુરુ ચરણે ચાલો અર્પણ થઈએ. અર્પણ થવું છે, ભાવથી થવું પડે કે પ્રભુ તે બતાવેલા માર્ગની અંદર હું સંયમના માર્ગની અંદર એક નાની એવી આવી મારી કૃતિ એ હું કરું છું, આજે હું સંકલ્પ લઉં છું. અને સંકલ્પની અંદર ક્યારેક મારાથી ચૂક થાય, ભૂલાઈ જાય, ક્યાંક કોઈક એવી પરિસ્થિતિ આવે ને હારી જાઓ તો બીજે દિવસે પ્રાયશ્ચિત પ્રભુ તારી સાક્ષી હું અત્યારે જ નક્કી કરું છું કે આ મેં નક્કી કર્યું ને જો ન થયું તો મારે બીજે દિવસે આ પ્રકારનો પ્રાયશ્ચિત રહેશે. પ્રાયશ્ચિત આપણે જ નક્કી કરવું કે મારે દૂધ ન લેવું, ઘી ન લેવું, મારે આ પ્રકારનો ત્યાગ કરવો, આપણે જ નક્કી કરવું. આપણી ચિઠ્ઠીમાં લખી નાખવાનું, કોઈએ સહી કરવાની જરૂર નથી ચિઠ્ઠીમાં. માત્ર પોતાનો સંકલ્પ અને પોતાનો પ્રાયશ્ચિત પ્રમાણિકતાપૂર્વક. પ્રભુ કાલ ગુરુ પૂર્ણિમા છે અને કાર્તક મહિને રાજ પૂર્ણિમા આવશે, કૃપાળુ દેવનો જન્મદિવસ કાર્તક સુધી પૂર્ણિમા. બસ આ પૂનમથી પૂનમ, ગુરુથી રાજ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમાથી રાજ પૂર્ણિમા, મારી આટલી આરાધના. અતિ નમ્ર, કંઈ ન થાય તો થોડામાં થોડું એક નવકારસી, એક નવકારસી સામાન્ય નિયમ કે હું રોજ સૂર્ય ઉગ્યા પછી બે ઘડી પછી જ પાણી વાપરીશ. આવી અનેક પ્રકારના વ્રત, જપ, તપ, નિયમ અનેક પ્રકારના છે, કયો લેવો એનો કોઈ આગ્રહ નથી. પ્રભુનું દર્શન કરવું, રોજ હું જિનેશ્વરના દર્શન કરીશ, કોઈને કોઈ મારા માર્ગની અંદર રસ્તો એવી રીતે નક્કી કરીશ કે કોઈને કોઈ જિનાલય આવે, શ્વેતાંબરનું આવે કે દિગંબરનું આવે, આવા ભેદમાં પડતા નહીં, પણ જિનેશ્વર ભગવાનની જ્યાં સ્થાપના છે એને હું જિન પ્રભુનું દર્શન કરીશ. ગુરુ મંદિરની અંદર રોજ દર્શન કરીશ, રોજ દર્શન કરવાનો મારો આ નિયમ રહેશે કે મારે આ દર્શન કરવા જ પડશે. કે મારા ઘરની અંદર જો મેં કંઈ સ્થાપના કરી હશે તો 15 મિનિટ એની સામે આ મારી એની દર્શનની માળા કરીશ પ્રભુ સામે, પછી જ મારું કાર્ય શરૂ કરીશ. કોઈને કોઈ પ્રકારના નિયમ, એવા નિયમ કે જે જીવને કંઈ ને કંઈ આરાધક બનાવે, સાધનામાં પ્રવેશ કરાવે અને સંયમ આવે. ઇન્દ્રિયોના વિષયોના વ્યાપાર બેફામ છે, આને થોડા હળવા કરો. કંદમૂળ નહીં ખાવું, આ પ્રકારની લીલોતરીઓ મને નહીં ખાપે, આ પ્રકારની મિષ્ટાનની હું બાધા લઈશ. જ્યાં જ્યાં દોષિત આહાર છે, અપથ્ય છે, અભક્ષ્ય છે, એને સંકલ્પ કરો કે હું જાગૃતિ રાખીશ અને અભક્ષ્ય આહાર પ્રભુ આ ચાતુર્માસમાં નહીં લઉં, કોઈ મરી નથી જવાનું. જે કાંઈ આપણો નિયમ હશે એનાથી કાંઈ નથી થવાનું. પણ વિષયો ઉપર અંકુશ કરો, ઈચ્છાઓ ઉપર અંકુશ કરો. ઈચ્છાઓ એટલી બધી ચારે બાજુ દોડતી હોય છે, તો આ ચાતુર્માસની અંદર થોડો સંતોષનો અભ્યાસ કરીએ કે પ્રભુ આજીવિકા માટે જેટલું આટલું મળે છે એ કરીશ, અધિક મેળવવા કૃપાળુ દેવે શબ્દ લખ્યો છે, એ જ કહું છું, જાવા ન નાખવા, જાજુ મેળવવાના જાવા ન નાખવા. જાવા નાખનાર પાપ કરવામાં પાછું વાળીને જોતો નથી. અનીતિથી પૈસો આવે તો લે, અધર્મથી થાય તો એ કરે, નીતિ નાશ થતો હોય તો એ કરે, કેમ કે એનું લક્ષ્ય જાવા નાખે છે ને એ અતિ લોભમાં છે. આ લોભ કસાઈની અંદર મારે એટલું તો નક્કી કરવું છે કે હિંસાના ભોગે મને પૈસા મળતા હશે તો મારે નથી જોતા. જો ક્યાંય કોઈ પણ પ્રકારનો અધર્મ અચરાતો હશે અને મને 2 પૈસાનો ફાયદો થતો હશે તો ફાયદો ગયો, મારે અધર્મ નથી કરવો. આવી પ્રકારના મનનો નિયમ, નિગ્રહ અને તનનો નિગ્રહ, 5 ઇન્દ્રિયોના વિષયોને, જે જે વિષયો છે એ વિષયો પર, આંખનો વિષય છે કે આવું રૂપ જોઈને મને અનેક પ્રકારના વિકારો ચાલે છે, તો ટીવી એની અંદર આ પ્રકારની મારી વૃત્તિઓને ચંચળ કરે છે, આ આંખનો વિષય છે. ટીવી આંખનો વિષય છે. ગમે તે પ્રકારનું સાંભળવું એ કાનનો વિષય છે. આ 5 ઇન્દ્રિયોના વિષયો આપણે જાણીએ છીએ અને સૌથી વિષય તો મહત્વનો સ્વાદનો છે અને સ્પર્શનો છે, ભોગનો. આનાથી નિવૃત્ત થવાના નિયમ લેવાના, કંઈક મર્યાદા ગોઠવવાની અને મનની અંદર જે ઈચ્છાઓ છે આવી ચારે બાજુ દુનિયાભરની એને નિયંત્રિત કરવી. આ 4 મહિનામાં ભગવાનની સાક્ષી છે અને એ કાલે સંકલ્પના રૂપમાં આપવાનો, અને આપણે 4 મહિના આપણું જીવન આપણી મુમુક્ષુતાને દ્રઢ કરવા માટેનું આરાધક તરીકેનું રહેશે. આપણે માત્ર મુમુક્ષુ નથી, સાધક મુમુક્ષુ છીએ અને સાધક મુમુક્ષુ થવા પ્રયત્ન કરવાનો છે. એટલે એટલું થોડી પૂર્વ ભૂમિકા. આવતીકાલે ગુરુ પૂર્ણિમા શરૂ થાય છે, કાલે પૂજન વિધિ કરશું. ઘરની અંદર પણ પરિવારનો કોઈ પણ સભ્ય પૂજન કર્યા વિના ન રહે એ આપણે જોશું. આ આપણા આરાધ્ય દેવ છે, આ કૃપાળુ દેવની શ્રદ્ધા આપણી એટલી જાગૃત રહે, ક્યાંય મનમાં ન થાય કે સદગુરુ નથી, અરે મને તો સાક્ષાત સદગુરુનો યોગ છે. બસ આવા ભાવ સાથે પરિવારનું પૂજન કરાવીશું. સ્વામી વાત્સલ્ય હોય રાજ પૂર્ણિમાના દિવસે તો ઘરનો એક બાકી રાખીએ છીએ. મોડું થતું હોય તો તું જમી જાજે અને મોડું આવીશ તો હું ઊભો રહીશ તને જમાડી દઈશ. એમ આ ગુરુ પૂર્ણિમામાં બધાનું પૂજન અને પછી ઓલી આરાધના પૂરી થાય ને એટલે એનું ઉજવણું કરવાનું અને ત્યારે સ્વામી વાત્સલ્યમાં ઘરના બધાને પાછા જમાડવાના. આ ભાવથી, ઉલ્લાસથી, ઉમંગથી અને સાધનાના ભાવથી આવતીકાલનું પર્વ અને કાલથી આજથી આરાધના શરૂ થઈ ગઈ. ચોમાસી પ્રતિક્રમણ આજ શાંતિ છે. જે સંકલ્પ કાલ લેવાનો છે એનો પ્રારંભ આજથી થાય છે, પછી ભૂલાય નહીં. ચોમાસી 14 અને કાર્તિકી ચોમાસી, કાર્તિક સુદ 14 એ ચોમાસી 14 કહેવાય છે શાસ્ત્રમાં. એ ચોમાસી 14ની આરાધના પ્રતિક્રમણની એ ત્યાં સુધીની આપણી એમાં જે કંઈ 7-8 થાય છે અને પ્રતિક્રમણના પર્યુષણના દિવસો એ ગણીને 16 જેટલા પ્રતિક્રમણ થાય, પણ એ બધા પાપનું નિરસનના ઉપક્રમ છે. કોઈ વિકલ્પ ન કરવો. સંસારમાં ઘણા વિકલ્પો છે અને બહાનાબાજીનો તો કોઈ આરો નથી. એક કઈ તર્ક લગાડશાની. બહુ બુદ્ધિમાન છો બધા, ઘણા બુદ્ધિમાન છો, તમારી એક ચર્ચાનો જવાબ આપી શકાય એવી મારી કોઈ તાકાત નથી, પણ અહીંયા ક્યાંય મહેરબાની કરીને કોઈ તર્ક લગાડશો નહીં. પ્રભુને ચરણે જે અર્પણ થવું છે ત્યાં તર્કને શું કામ છે. શંકરાચાર્યજીએ કહ્યું છે કે તર્કો હો કેમ પ્રતિષ્ઠિત, આમાં તર્કની શું જરૂર છે, તારે તારો આત્મા પ્રાપ્ત કરવો છે એમાં. બસ એટલી વાત સાથે આજના સ્વાધ્યાયને આપણે વિરામ આપીએ છીએ. સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ કરો. ઓમ.